ઓસ્ટ્રેલિયા એવા દેશોમાંનો એક છે જેમાં લોકોનું જીવનધોરણ સારું રહે માટે હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો સુધારા આવે જ છે, પણ સાથે સાથે લોકોની આર્ટિસ્ટિક ઇન્સ્ટિંક્ટ, કલાપ્રીતિને પણ સમજપૂર્વકનું પોષણ મળતું રહે એવા નવા નવા કાર્યક્રમો પણ થતા રહે છે. અને આવા પ્રયત્નોમાંનું એક એટલે વોટર વિઝડમ ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા એક્ઝિબિશન. આ પ્રદર્શન માટે વિશ્વમાંથી લગભગ 30 જેવા કલાકારોના આર્ટવર્ક પસંદ કરવામાં આવ્યા અને એમાંના એક છે મૂળે ગુજરાતી પાર્થિવ શાહ. અને તમને બધાને જાણીને બહુ આનંદ થશે કે આજે પાર્થિવ શાહ આપણી સાથે વાત કરી રહ્યા છે. પાર્થિવભાઈ, હું જેલમ હાર્દિક SBS ગુજરાતી પર તમારું ભાવભર્યું સ્વાગત કરું છું.
જેલમબેન, થેન્ક યુ મને આમંત્રણ આપવા માટે.
પાર્થિવભાઈ, RMIT ગેલેરીમાં 1 ડિસેમ્બર 2017 થી 10 માર્ચ 2018 સુધી વોટર વિઝડમ એક્ઝિબિશન યોજાયું છે, તો આ પ્રદર્શન વિશે તો તમારી પાસે વિગતે માહિતી લેવી જ છે, પણ એ પહેલા અમને થોડું તમારા વિશે કંઈક કહો ને.
હું આમ તો મોટો થયો અમદાવાદમાં, ત્યાં જ મારી સ્કૂલિંગ થઈ અને પછી ત્યાં જ બહુ મોટી ભારતની સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, જેમાં મેં સ્પેશિયલાઇઝ કર્યું વિઝ્યુઅલ કમ્યુનિકેશનમાં. એટલે મેં મારી જે એક્સપર્ટીઝ છે એ ફિલ્મ ફોટોગ્રાફી, ગ્રાફિક ડિઝાઇન, એક્ઝિબિશન ડિઝાઇન એના ઉપર છે. એના પછી હું અમેરિકા ગયો અને મને વચમાં જાપાન ગયો. એ પછી મને એક વિઝિટિંગ સ્કોલર તરીકે એક એવોર્ડ મળ્યો હતો, જેના અંદર હું સોયાઝ યુનિવર્સિટી છે લંડનમાં ત્યાં પણ ગયો. એટલે હું ઘણી જગ્યાએ ગયો અને એના પછી મને લાગ્યું કે પાછું મારે ભારત જ આવું અને અહીંયા કામ કરવું છે. એટલે હું પાછો ઇન્ડિયા આવી ગયો અને શરૂઆતમાં 1 વર્ષ અમદાવાદ કામ કર્યું, પણ એ પછી હું લગભગ 1990 થી, એટલે લગભગ 27 વર્ષ થવાના, દિલ્હી સ્થાપિત થયો છું.
તમે પાર્થિવભાઈ સેન્ટર ફોર મીડિયા એન્ડ ઓલ્ટરનેટિવ કોમ્યુનિકેશનના ફાઉન્ડર ડિરેક્ટર છો.
જી.
અને તમે વાત કરી એમ વિદેશની ઘણી બધી સંસ્થાઓમાં વિઝિટિંગ સ્કોલર છો. તમે લીધેલા ફોટોઝ વિશ્વની ઘણી બધી પ્રખ્યાત આર્ટ ગેલેરીઝમાં સ્થાન પામ્યા છે, તો આ સેન્ટરનું અત્યારે શું, એની કામગીરી શું છે, અત્યારે એમાં શું ચલાવો છો?
એમાં જેમ મેં તમને કહ્યું કે મારી જે એક્સપર્ટીઝ છે વિઝ્યુઅલ કમ્યુનિકેશનની છે, અને ભારતમાં હજુ પણ એવા ગામડાઓ છે અને હજુ પણ એવી જગ્યાઓ છે જ્યાં લોકો પાસે શિક્ષણ પહોંચ્યું નથી, અથવા શિક્ષણ પહોંચ્યું પણ હોય તો પણ જયારે સરકાર અથવા કોઈ ઓર્ગેનાઇઝેશનને કામ કરવું હોય તો એક ભાષામાં આપણે આખા, મતલબ ઓસ્ટ્રેલિયામાં હું એક અંગ્રેજીમાં પોસ્ટર મૂકી દઉં તો બધી જ જગ્યાએ પહોંચી જાય, એ બધાને ખ્યાલ આવી જાય. પણ આપણે ઇન્ડિયામાં વાત કરવી હોય તો એટલા બધા રાજ્યો છે, એટલી બધી ભાષાઓ છે, એટલા બધા ધર્મો છે કે એક પોસ્ટરથી કે એક ફિલ્મથી કે એક મેસેજથી કામ ના થાય, અને એના માટે વિઝ્યુઅલ વધારે ઉપયોગમાં આવે. એટલે બધાને વિઝ્યુઅલથી ખબર પડે, એટલે દ્રશ્યથી. એટલે કોઈ પણ હું પાણીનો એક નળ બતાવું તો બધાને ખ્યાલ આવી જાય કે આ પાણીની વાત છે. પણ બીજી તરીકે ના થઈ શકે, એટલા માટે મને લાગ્યું કે ઇન્ડિયામાં જો આપણે કામ કરવું હોય તો દ્રશ્ય સાથે કામ કરવું જોઈએ. અને આપણા જે મોટા હતા, જે બધા ગઢેડાઓ હતા, એ લોકોને આ બધું ખ્યાલ હતું. એટલે આપણે શરૂઆતની જે વાત કરીએ, ઇતિહાસની વાત કરીએ, તો ગુફાઓમાં ચિત્ર હતા અથવા પડ હતા, અથવા ધારો કે અમદાવાદની એક માતાની પછેડી છે, એવી બધી વસ્તુઓમાં દ્રશ્યો જ હતા. લખાણ આપણે ત્યાં ઓછું હતું, બહુ ચોપડીઓ પણ બહુ ઓછી હતી આપણે ત્યાં, દરેકના ઘરમાં એ નામ હતી. ઇનફેક્ટ અનફોર્ચ્યુનેટલી એને લીધે આપણા ત્યાં આજે પણ તમે ગુજરાતમાં જાઓ, કેટલા ઘરોમાં પુસ્તકો મળે, બહુ ઓછા. એટલે ભણવાના કદાચ મળી જાય, પણ એ સિવાયના જે પુસ્તકો કહેવા જોઈએ, જેને લીધે આપણે હજુ થોડા પાછળ છીએ. જે વિદેશોમાં તમે કોઈ પણ નાનો છોકરો હશે 10મી નો 11મી માં ભણતો હોય, એને ઘણા બધા ચોપડા વાંચી કાઢ્યા હશે કે જે જરૂરી નથી કે એના શિક્ષણને લગતા હોય, એના સિવાયના. અને એ આપણે ત્યાં હજુ એટલી એની એ થઈ નથી, વિચ ઇઝ અનફોર્ચ્યુનેટ. એટલે એની વે એના લીધે હું જયારે અહીંયા આવ્યો ત્યારે શરૂઆતમાં તો હું એક ટેલિવિઝન કંપની સાથે કામ કરતો હતો દિલ્હીમાં, મગર એના પછી મને લંડન યુનિવર્સિટીથી એક પ્રોજેક્ટ મળ્યો હતો. એમાં એ લોકોએ કહ્યું કે વી વોન્ટ ટુ ડુ સમ રિસર્ચ હિન્દુસ્તાનમાં, બટ અમે ઇન્ડિવિજ્યુઅલ સાથે કામ ના કરી શકીએ, એટલે તમે કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરો તો મજા આવે અથવા મને સરળ રહે, કારણ કે એક દેશ બીજા દેશ સાથે ઇન્ડિવિજ્યુઅલ સાથે કામ ના કરી શકે. તો મેં કહ્યું કે સારું. તો એ દરમિયાન મારા મગજમાં પણ એક વિચાર હતો જ, અને મેં પછી મારા મિત્રો સાથે સેન્ટર ફોર મીડિયા એન્ડ ઓલ્ટરનેટિવ કમ્યુનિકેશન, જે કે CMSC છે, ઇનફેક્ટ અમારી સાઇટ છે, તમે જોશો cmaconline.org, તો તમને ખ્યાલ આવશે કેવી રીતના કામ કરી રહ્યા છીએ અમે. એટલે એની અંદર અમે અલગ અલગ વસ્તુઓ પર લઈને કામ કરીએ છીએ. દાખલા તરીકે તમે પાણીની વાત કરી, તો એ એન્વાયરમેન્ટમાં આવી જાય, અથવા જેન્ડર કે જે સ્ત્રી પુરુષ લિંગ ભેદ બાળક મોટા એ વ્યસો એ બધાની જે પ્રોબ્લેમ્સ હોય એના ઉપર, પછી ગવર્નન્સ ઉપર એટલે આ જે પોલિટિક્સ છે અથવા લોકોના રાઇટ્સ છે પોતે શું કરવું જોઈએ. ધારો કે આજકાલ પોલિટિક્સની વાત ઘણી ચાલતી હોય છે, પણ આપણે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને આપણે એકદમ ધર્મની રીતે જોવા માંડ્યા છીએ. એકચ્યુઅલી જોવું જોઈએ કે એ લોકો આપણા પ્રતિનિધિ છે અને કોઈ પણ માણસ એ કામ કરતું હોય તો આપણે એમને ઉજાગર કરવાની જરૂર છે, આપણે એને ડિફેન્ડ કરવાની જરૂર નથી. એ ગવર્નન્સમાં આવે. એ પછી કલ્ચર એટલે આપણા ત્યાં આપણી બધી વસ્તુઓ છે. ધારો કે ગુજરાતમાં ઘણા શબ્દો છે, આપણે સૌરાષ્ટ્ર અથવા કચ્છમાં અલગ રીતે બોલતા હોઈએ, સાઉથ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં અલગ, નોર્થ ગુજરાતમાં અલગ, અને એ બધાને ખાવાની પીવાની રીતો પણ બધી બહુ જુદી હોય છે. પણ આપણને લાગે છે કે ગુજરાત એટલે એક કે અથવા ઇન્ડિયા એટલે એક, એ જરૂરી નથી. એટલે આ બધી વસ્તુઓ પણ અમે કલ્ચરલી સ્પીકિંગ કરીને અમારો એક પ્રોજેક્ટ છે જેની અંદર અમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણે બધું ભેગું કર્યું છે, બધું ઇન્ટરેસ્ટિંગલી બધું મળ્યું છે અને એટલે જ માટે વિદેશીઓ ભારત આવતા હોય છે અને જોવા માટે. કારણ કે કમ્પ્યુટર કે ટેલિવિઝન કે ગાડી એક જાતની વિકાસ તો છે, પણ એ વિકાસ બહારી વિકાસ છે. જ્યાં સુધી અંદરથી વિકાસ, માણસનો વિકાસ ના થાય, આપણે મગજનો વિકાસ ના થાય, આપણા હૃદયનો વિકાસ ના થાય, ત્યાં સુધી આપણે ક્યાંય પહોંચી ના શકીએ.
અને તમે બહુ સાચું કહ્યું કે એ રીતે ભારતીય સંસ્કૃતિ ખૂબ સમૃદ્ધ છે,
બહુ સરસ છે, પણ આપણે એ ભૂલી રહ્યા છીએ. આપણે ક્યાંક બીજે ભાગી રહ્યા છીએ. અને આપણે ધારો કે હું જયારે જયારે હું બહાર જઉં છું અને મારો એક પ્રોજેક્ટ છે ઇન્ડિયન ડાયસ્પોરા, એટલે ડાયસ્પોરા એટલે દાખલા તરીકે હવે તમે પણ ડાયસ્પોરામાં આવી ગયા, તમે આમ કચ્છથી છો પણ તમે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા, અને ત્યાં જે જ્યાં તમે કચ્છની જે વસ્તુઓને યાદ કરો અથવા એને સાચવીને રાખો એ બહુ જરૂરી છે, અગત્યનું છે. ઓનલી થિંગ ઇઝ કે એને તમે એક કેદની રૂપમાં ના જુઓ, કારણ કે કચ્છ બદલાતું રહેશે, પણ તમે છે એ એક જ 1900 ધારો કે 80માં નીકળ્યા હોય અથવા 90માં નીકળ્યા હોય અને ત્યાંનું જ લઈને નીકળી જાઓ તો પછી એને એને પણ આગળ વધવાની જરૂર છે અને જોવાની જરૂર છે. ડાયસ્પોરાના પોતાના પ્રોબ્લેમ છે, પણ તમે જેમ કહ્યું એ સાચી વાત છે કે ઘણી વસ્તુઓ તમને બહાર વધારે મળી જાય આપણા દેશ કરતા. મને દિલ્હીમાં હું રતાળું ખાવું, ધારો કે હું સાઉથ ગુજરાતમાં રતાળું મળતું હોય, પણ અહીંયા ના મળે, મને દિલ્હીમાં ના મળે, ત્યારે કે પણ હું લંડનમાં મળતું હતું મને.
પાર્થિવભાઈ, તમે વાત કરી કે ફિલ્મ ફોટોગ્રાફી પણ તમારો રસનો વિષય, તમે પુસ્તકો પણ ઘણા બધા લખ્યા છે, જેમાંનું એક છે કાયા બિયોન્ડ જેન્ડર, જે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ પણ અત્યારે ઘણું રિલેટ કરી શકશે, કારણ કે હમણાં રિસેન્ટલી ઓસ્ટ્રેલિયામાં સેમ સેક્સ મેરેજનો કાયદો અમલમાં આવ્યો છે. એટલે આ પ્રશ્નો છે એ હવે વિશ્વ સ્તરે ધીમે ધીમે બધા સમજવાને સ્વીકારવા માંડ્યા છે. વાત તો બહુ બધી રસપ્રદ હોય, પણ આપણે વોટર વિઝડમ એક્ઝિબિશન બાબતે તમારી પાસે થોડું જાણવું હતું, તો શું છે એ અને એમાં કયા પ્રકારના ફોટોગ્રાફ્સ તમે મોકલ્યા છે?
મારા હિસાબે પાણી જે છે એ બહુ જ અગત્યનું વસ્તુ છે, જે કે હું નવી વાત નથી કરતો, પણ આપણે એને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ જેને અંગ્રેજીમાં કહીએ એવી રીતે રાખતા હોઈએ છીએ. કારણ કે પાણી આપણને હંમેશા મફત મળતું, અમુક અફકોર્સ કચ્છ સૌરાષ્ટ્રમાં તો મુશ્કેલ હતું, એટલે લોકોએ બહેનોએ દૂર દૂર જઈને કુવામાંથી ખેંચીને લાવવું પડતું હતું, એ લોકોને એનો ખ્યાલ હતો. પણ જ્યાં પાણી આસપાસ વધારે મળતું હોય ત્યારે આપણે એને એકદમ, જેમ હવા આપણે રોજ લઈએ છીએ, પણ જ્યાં સુધી એને પોલ્યુશન આવવા માંડે અને બીજે બધા પ્રોબ્લેમ થવા માંડે ત્યારે જ આપણને ખ્યાલ આવે. ત્યાં સુધી આપણને લાગે કે એ તો બધું નેચરલ છે, મળ્યા કરે આપણે. તો પાણીના ઉપર જ હવે જે નેક્સ્ટ વોર લડાવવાની છે એ પાણી પર લડાવવાની. અત્યાર સુધી બધું ઓઇલ પર લડે છે, લડાઈ ચાલી રહી છે, સીરિયા હોય કે ઈરાક હોય, પણ નેક્સ્ટ વિલ બી પાણી. અને જો આપણે પાણી વિશે નહીં સમજીએ અત્યારે તો એ બહુ લાંબુ પ્રોબ્લેમ થવાનો છે. અને ભારત જેવા દેશમાં તો વધારે થશે, કારણ કે આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ એટલું સારું નથી, એના અલગ અલગ કારણો છે. તો મને, હું ઘણા વર્ષોથી પાણી પર કામ કરી રહ્યો છું અને અલગ અલગ રીતે હવે એક હોય છે. ફોટોગ્રાફી પણ બહુ બદલાઈ ગઈ છે. પહેલા શું હતું કે ફોટો સરસ દેખાવો જોઈએ, પક્ષીઓ ઉડતા હોય, પાછળ આમ ગાયો જતી હોય, નદીનો કિનારો હોય, એને જ આપણે સારા ફોટોગ્રાફ્સ માનતા. પણ હવે ફોટોગ્રાફની અંદર કોન્સેપ્ટની જરૂરત છે. જે મારા 3 ફોટોગ્રાફ ત્યાં મુકાયા છે એને હું એનામલી કહું છું. એનામલી એટલે એક જે આપણે એમ નોર્મલ ચાલતું હોય એની અંદર જયારે કઈ ડિસ્ટ્રક્શન આવે, કઈ જુદું થાય. રોજ માનીને ચાલો કે તમે દાળ રાઈનો વઘાર કરતા હોય, સડનલી કોઈ એમાં જીરાનો વઘાર કર્યો હોય તો તમને ટેસ્ટ બદલાઈ જાય. તો એ વસ્તુ મેં એમાં કરી છે. એટલે મેં શું કર્યું છે કે 3 મેં મોન્યુમેન્ટ લીધા છે. એક છે અડાલજની વાવ અમદાવાદની, બીજું મોઢેરાનું સૂર્ય મંદિર છે, અને ત્રીજું એક પુરાણા કિલ્લો એટલે જૂનો કિલ્લો દિલ્હીનો છે એને લીધું છે. એટલે આ વસ્તુ અમે લઈ ને એની અંદર બહુ સરસ ફોટોગ્રાફ્સ દેખાય છે અને આ બધા મોન્યુમેન્ટ પણ જે છે બહુ સરસ છે, સુંદર છે એકદમ, ઘણા વર્ષો પહેલા બન્યા હતા અને ઇટ હેઝ હિસ્ટ્રી. અને તો એની ઉપર મેં પ્લાસ્ટિકની જે પોલિથીન આપણે વાપરતા હોઈએ છીએ થેલીઓ, એ હવામાં ઉડતી હોય એવી રીતે મેં એને ઉપર લગાડી છે, જે કે મેં એને ઇમ્બેડ કરી છે, એટલે શું કહેવાય કે એને ઉપર લગાડી છે એની અંદર, એટલે ફોટોગ્રાફિકલી. અને તો ધેટ ડિસ્ટર્બ યુ, માની ને ચાલો કે તમારો ફોટો હોય, હવે તમારા ફોટાની આંખની ઉપર કે ક્યાંક યુ નો ગાલ પર એક સ્ક્રેચ આવી જાય અથવા એક મેં હું માખી મૂકી દઉં ઉપર, તો લોકોને ગમશે નહીં, એ તરત જ બધાને લાગશે કે આ જલ્દી હટાવી દેવાને. તો એ રીતે હું પ્રયાસ કરી રહ્યો છું કે લોકોને લાગે કે આ ક્યાં પ્લાસ્ટિક આટલું સરસ બિલ્ડિંગ પાછળ છે એને આગળ આ મૂકીને યુ નો દેટ ઇઝ ક્રિએટિંગ અ ડિસ્ટર્બન્સ, એટલે અંદરથી આ તમને ક્યાંક હૃદયમાં ખાળજામાં તમને થોડું ખરાબ લાગે. કારણ કે એવું કયા કરીએ કે પાણી બચાવો પાણી બચાવો, એનાથી કઈ બહુ ફાયદા થતા નથી, એ તો બધાને ખ્યાલ જ હોય છે. હું તમને લોકોને કહું કે સિગરેટ પીવાથી નુકસાન છે, એ તો બધાને ખ્યાલ જ છે, જે પીતા હોય એને ખ્યાલ છે, જે નહીં પીતા હોય એને ખ્યાલ છે, પણ તો એ લોકો પીતા હોય. એટલે હવે એ વસ્તુને તમે કેવી રીતે મૂકો છો જેનાથી મગજ અથવા બિહેવિયરલ ચેન્જ આવે, એ મારો પ્રયાસ હતો.
અને એટલે જ રાઇટલી ધ નેમ સેઝ વોટર પ્લસ વિઝડમ.
જી જી જી,
એટલા બધા રસપ્રદ મુદ્દાઓ છે અને તમે કદાચ ઘણા બધા આવા પ્રોજેક્ટ્સ ઉપર અત્યારે કામ કરી રહ્યા છો. હું ખરેખર ઈચ્છું કે ભવિષ્યમાં પણ આપણે કોઈ નવા નિમિત્તે વાત કરવાનું થાય. અત્યારે તમારા બધા જ પ્રોજેક્ટ્સ માટે શુભેચ્છા, અને વોટર વિઝડમ એક્ઝિબિશનમાં પણ લોકો 10 માર્ચ સુધી એનો લાભ લે એવી ઈચ્છા. SBS ગુજરાતીના શ્રોતાઓ સાથે વાત કરવા માટે સમય ફાળવવા બદલ જેલમ હાર્દિક ફરીથી તમારી આભારી છું.
તમારો પણ બહુ બહુ આભાર, અને બધાને ઓસ્ટ્રેલિયામાં જે બધા ગુજરાતીઓને મારા હાર્દિક અભિનંદન.
થેન્ક યુ પાર્થિવભાઈ.